વિગતવાર જોઈએ તો કર્તવ્ય પહેલું એટલે કે અમારી પ્રવર્તન. ધર્મનું મૂળ દયા છે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયાને છોડીએ જબ લગ ઘટ મે પ્રાણ. જ્યારે આ દયા જીવન કર્તવ્ય છે ત્યારે એ પર્યુષણાનું તો મહાકર્તવ્ય હોય જ. આને પહેલા નંબરનું કર્તવ્ય સમજવાનું, કેમ કે દયાથી આપણું હૃદય કૂણું મુલાયમ થાય છે, ને મુલાયમ હૃદયમાં બીજા ધર્મો સારી રીતે વસી શકે છે, વાવી શકાય છે. જમીનને ખેડીને મુલાયમ બનાવી હોય તો જ એમાં બીજનું વાવેતર કરી શકાય છે. માટે અહીં પર્યુષણમાં દયા અમારી પ્રવર્તનનું પહેલું કર્તવ્ય બજાવી હૈયાને મુલાયમ બનાવવાનું છે, જેથી એમાં સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, ત્યાગ, તપસ્યા વગેરે ધર્મો ઉતારી શકાય. અમારી એટલે મારવું નહીં, તે પોતે કોઈ જીવને ન મારે એ પોતે અમારી આચરી, પરંતુ બીજાઓ પણ કોઈ જીવને ન મારે એવી વ્યવસ્થા કરવી તે બીજાઓ પાસે અમારી પ્રવર્તાવી કહેવાય, અમારી પ્રવર્તન કર્યું કહેવાય. કોઈપણ ધર્મ અમારી અને દયાની ઉપેક્ષા કરી શકે જ નહીં, દયા રહિતનો ધર્મ કહેવાય નહીં. તેમ ધર્મમાં માનનારો દયાભર્યા હૃદય વિનાનો હોય નહીં, એટલે એ સહેજે અમારી પ્રવર્તાવે. જીવ માત્ર પર દયાની ભાવના જોઈએ, કેમ કે જેવું જાત માટે એવું જગત માટે. બધા જીવોની ઘણી ઘણી બાબતોમાં ઈચ્છા રુચિ ભિન્ન ભિન્ન દેખાય છે. જેમ કે સિંહનું ભોજન જુદું છે, ગાયનું જુદું, માનવનું જુદું ને કીડીઓનું જુદું. મનુષ્યમાં પણ બધાની રુચિઓ અલગ અલગ દેખાય છે, પણ તમામ જીવોની એક બાબતમાં ઈચ્છા સમાન છે, બધા જીવવા ઈચ્છે છે, કોઈ મરવા ઈચ્છતું નથી. પોતાના જીવની જેમ જ બીજા જીવોને પણ દુઃખ નથી ગમતું, સુખ ગમે છે. જે જરાક દુઃખમાં અકળાઈ જાય છે એ બીજાને દુઃખ કેવી રીતે આપી શકે? કેમ કે જગતનો આ સનાતન નિયમ છે કે તમે જે આપો એ પામો, તેથી સર્વને અભયદાન મળો એવી જેને અભિલાષા નથી તે શ્રાવક નથી, સર્વને અભયદાન દેનારો જે નથી તે સાધુ નથી. અમારી પ્રવર્તન પહેલાં ઘરમાં શરૂ કરો, પર્યુષણમાં 8 દિવસ અને પછી પારણાની 5મ એમ માત્ર 9 દિવસ લીલોતરી ત્યાગની બાધા લેવામાં જો અચકાવ છો ત્યારે તમારામાં સત્વ કેટલું? 18 દેશના સમ્રાટ કુમારપાળ મહારાજા દર વર્ષે ચોમાસાના 4 મહિના લીલોતરી ત્યાગ રાખતા. માત્ર પર્યુષણના 9 દિવસ નહીં, ચોમાસાભરના બધા જ 120 દિવસ લીલોતરી ત્યાગ. કેટલું બધું સત્વ, હૃદય કેટલું બધું કોમળતા અને કરુણાભર્યું. મહારાજા કુમારપાળની જીવદયા અને જીવો પરની કરુણા કેવી કે પોતાના લશ્કરના 11 લાખ ઘોડાને પણ પાણી ગાળેલું પીવડાવતા, કેમ કે અણગળ પાણીમાં લાખો ત્રસ જીવો મરે એની એમને દિલમાં દયા હતી. મહારાજા સવારીએ જાય ત્યારે ઘોડાના પલાણ પર બેસતા પહેલાં પૂંજણીથી પલાણ પૂંજી લેતા, જેથી ત્યાં કોઈ જીવજંતુ મરે નહીં. દુર્ગતિના દરવાજા અને દુર્ગતિમાં ભટકવાનું બંધ કેમ થતું હશે? નાહવા ધોવા પાણી જોઈએ છીએ, પણ પાણી ગાળવા કોણ બેસે? એમ આળસ કરી પ્રમાદ બેદરકારી રાખી જીવો મારવાનું ચાલુ રહે એમાં દુર્ગતિના દરવાજા બંધ થાય? સાધુ થવા ઈચ્છે એ શ્રાવક, શ્રાવકને સાધુ થઈને સર્વ જીવોને અભયદાન દેવાની ઝંખના વર્તતી હોય, આવા શ્રાવકને માટી, મીઠું, પાણી, શાક, ભાજી, લીલોતરી વગેરે એકેન્દ્રિય જીવો પર પણ કેટલી બધી દયા હોય! એમની હિંસાના પ્રસંગે પણ એનું હૃદય વલોવાઈ જાય વલોવાઈ. પાણીના એક એક ટીપામાં પંખાની હવા ગમે છે, પણ તેના પ્રત્યેક ચક્કરમાં અસંખ્ય જીવો વગર વાંકે મોતને ભેટે છે. લીલા શાક, ફળ વગેરે ખૂબ ભાવે છે, કોથમીર ઉપરથી ભભરાવી અને આમ ટેસ્ટ લેવાની મજા પડે છે, પણ જૈન ગણાતા તમને એ બધા જીવોની થતી હિંસા દેખાય છે ખરી? જીવોની માતા ગણાતા જૈનને એમાં અરેરાટી થાય ખરી? એક જૈન કન્યાના વિવાહ થયા, સાસરે ગઈ, ઘરે તો રસોડાની ચિંતા ન હતી, પણ સાસરે તો રસોઈ કરવી પડવાની, તેથી રસોડામાં ગઈ. ત્યાં શાક સમારવાના અને ચૂલો સળગાવવાનો એ માટે રાખેલા છાણા જોયા. એક છાણું તોડ્યું એમાં કીડા જોયા. જીવ વિચાર ભણેલી આ કન્યા આ બધું સાક્ષાત જોઈને ફફડી ઉઠી. આખી જિંદગી આ કતલખાનું ચલાવવાની કલ્પનાથી કંપી ઉઠી. ઘરે આવીને નિર્ણય કર્યો, લગ્ન નથી કરવા. દીક્ષા લઈ લીધી. છેવટે તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જેવો ભાવ તેવો ભવ. મારે એકેન્દ્રિયમાં, પાણીમાં કે વનસ્પતિમાં જવું નથી, ને પછી કોઈના હાથે સમારાઈ જવું નથી. આ ઈચ્છા હોય તો પણ વનસ્પતિની રક્ષાનું મન થાય. કોથમીરના સ્વાદમાં જો આયુષ્ય બંધાયું તો તમે કોથમીર તરીકે ઉત્પન્ન થઈ શકો. કેરીની મજા માણતા પહેલા નક્કી કરી લો ક્યાં ઉત્પન્ન થવું છે, રત્નાગીરીની વાડીમાં કે વલસાડની. જોજો, હોટેલિયન મિત્રોના વાદે અને જીભના સ્વાદે તમે દુર્ગતિ ભેગા ન થઈ જાઓ. તમે શ્રાવક છો, તમે પરમ અહિંસાના આચારક અને ઉપદેશક પ્રભુ સાથે જોડાયેલા છો. તમારી દુર્ગતિ થાય એમાં જૈન ધર્મ લાજે, કેમ કે જૈન ધર્મની ગેરંટી છે કે જૈન શ્રાવક પણ મરીને અવશ્ય વૈમાનિક દેવ થાય. કેમ કે એ સ્વાદ, શોખ કે લોભથી ખોટા પાપ ન કરે, હિંસક ધંધા ન કરે, આરંભ સમારંભથી કમાણી ન કરે. કેમ કે શ્રાવક જમડો નથી, જૈણાવાળો છે, પ્રભુનો દૂત છે, અહિંસાનો ઉપાસક છે. શેરડી મીઠી છે, એના સારભૂત ગણાતી સાકર વધુ મીઠી છે અને એના કૂચા ફીકા છે. સાકરનો સંગ્રહ થાય છે, વધુ ભાવ ઉપજે છે અને કૂચા ફેંકી દેવા પાત્ર બને છે. માનવ ભાવ જીવ મૈત્રીની મીઠાશથી શેરડી સમાન છે. જૈનો એમાં દુર્જન દુષ્ટો પ્રત્યે પણ મૈત્ર્યાદિ ભાવથી વધુ સારભૂત છે. એકેન્દ્રિય સુધીની અહિંસાથી જૈનોનો મૈત્રીભાવ વાસ્તવિક છે. માટે જૈનો માનવોમાં પણ સારભૂત સાકર સમાન છે, એમનો સદગતિમાં સંગ્રહ થાય છે. જેવો હિંસા આચરે છે, શોખ માટે કે ભોજન માટે કે સગવડ માટે કે પ્રમાદ માટે, જીવોની હિંસા આચરનારના હૈયામાંથી મૈત્રીનો મીઠો રસ ખતમ થયો છે. તેથી તેઓ કૂચા જેવા છે, દુર્ગતિમાં ફેંકાઈ જવાના છે. તમે શાક લેવા જાઓ તો પણ તમારું હૈયું શાક ખાવાના શોખમાં ન હોય, પણ જીવદયાના ભાવમાં હોય. વટાણા ભીંડા વગેરેમાં રહેલી ઈયળ તમારા હાથમાં આવશે તો અભયદાન પામશે, તમને થોડા પૈસાના ખર્ચે જીવદયાનો લાભ મળશે. નહીતર હોટલ વગેરેવાળા સસ્તા ભાવે ઉપાડી જશે તો બિચારા શાક ભેગા બફાઈ જશે. તમે મકાન, રસ્તા કે ફર્નિચરના વખાણ કદી ન કરો, કેમ કે પૃથ્વીકાય, વનસ્પતિકાય, અપકાય વગેરેની ઘોર હિંસાની અનુમોદનાનો પાપ લાગી જાય. કેવું સરસ મકાન, કેવું જોરદાર ફર્નિચર, કેવો સરસ આસ્ફાલ્ટનો રોડ વગેરે શબ્દો ખાલી શબ્દો નથી. અસંખ્ય ભાવમાં દુર્ગતિને ખેંચી લાવે એવા ચીકણા કર્મોથી ભરેલા છે. આવા શબ્દો શ્રાવકના મોંમાં ન શોભે. કુમારપાળ રાજાના રાજ્યમાં માર શબ્દ બોલાતો ન હતો. એક શેઠાણીએ જૂને મારી તો દંડરૂપે દેરાસર બનાવવાનો દંડ કર્યો. દંડ પણ કેવો! પોતાનો ભંડાર નહીં ભરવાનો, પણ ભગવાનનો દેરાસર બનાવવાનો. દંડ ભરનાર પણ તરી જાય અને એ દેરાસરના દર્શન કરનાર પણ તરી જાય. બનેવી અરણોરાજ મોંડિયાને માર એવું મશ્કરીમાં બોલ્યો તો માફી મંગાવવા યુદ્ધ કર્યું. અને આપણે જૈન કે જે શાક કાપ્યું ઇત્યાદિને બદલે શાક સુધાર્યું એમ બોલી હિંસક શબ્દોના પ્રયોગ પણ નહીં કરનારા, આજે ફોન કરીશ ઇત્યાદિને બદલે મોબાઈલ મારીશ, રિંગ મારીશ જેવા શબ્દ પ્રયોગ કરતા થઈ ગયા છીએ. આ યોગ્ય નથી. આપણે તો એક કાંકરે બે પંખી માર્યા એમ પણ ન બોલવું જોઈએ, પણ એક પંથ ને દો કાજ જેવા પ્રયોગ કરવા જોઈએ. ટૂંકમાં આપણી વાણીમાં પણ હિંસાને ઉત્તેજન મળે કે હિંસાની અનુમોદના થાય એવા શબ્દ પ્રયોગ આવવા જોઈએ નહીં, કારણ કે ઘોર હિંસામાં અટવાઈ ગયેલા આ જગતને હવે અહિંસાનો પાઠ માત્ર જૈનો પાસેથી જ મળી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આજે અહિંસાની મોનોપોલી માત્ર જૈનો પાસે છે. તેથી જ જૈન તરીકે તમારી જવાબદારી મોટી છે. કુમારપાળ રાજા ચોમાસાના ચાર મહિના અહિંસાની ભાવનાથી પાટણ છોડીને બહાર જતા ન હતા. તમારે તો ચોમાસામાં જાત્રાના નામે પણ ગામ નહીં છોડવાનો નિયમ ખરો ને? 18 દેશમાં અખંડ અમારી પ્રવર્તક કુમારપાળ રાજાએ કંટકેશ્વરી દેવીને વર્ષોની પરંપરા રૂપે દેવાતો પાડાનો ભોગ બલિદાન પોતાના જીવના જોખમે બંધ કરાવ્યો હતો. આપણી આ લાગણી હોય તો આવા પર્વ દિવસોએ કતલખાને જતા કેટલા પશુ પંખીઓને બચાવવાની ભાવના થાય. કુમારપાળ રાજાએ પૌષધમાં મંકોડો શરીર પર ચોંટી જવા પર મંકોડાને બચાવવા એટલી ચામડી કોતરી નાખી, અલગ કરી નાખેલી. તમને મચ્છર કરડે તો ઝાપટ નહીં મારો ને? કુમારપાળ રાજા ઘોડા પર બેસતા પહેલા પૂંજી લેતા હતા. તમારું બધું કામ પૂંજવા પ્રમાર જવાપૂર્વકનું ખરું ને? અમદાવાદના એક ભાઈએ પર્યુષણમાં આ પૂંજવા પ્રમારજવાની વાત સાંભળી. બીજે દિવસે ગેસ ચાલુ કરતા પહેલાં પ્રમારજવા ગયો તો લગભગ 150 કીડી જીવતી બહાર નીકળી. ત્યાર પછી એ દરેક બાબતમાં સાવધ થઈ ગયો. તમે પણ કપડાં ધોવા નાખતા પહેલાં, દૂધમાં ખાંડ વગેરે નાખતા પહેલાં, ગેસ વગેરે ચાલુ કરતા પહેલાં, દરેક વાસણને ઉપયોગમાં લેતા પહેલાં, બારી બારણા બંધ કરતા પહેલાં, કપડાં વગેરે પહેરતા પહેલાં વગેરે વગેરે કાર્યો પૂર્વે જો કાળજીથી જોવા પ્રમારજવાનું રાખો તો ઘણી જીવહિંસાથી બચી જાઓ. તેથી જ કહેવાય છે કે શ્રાવકના ઘરે ચરવળી, ચરવળો અને ચંદરવો હાથવગા જ હોય. પર્યુષણના 5 કર્તવ્યોમાં પ્રથમ અમારી પ્રવર્તન બધા ધર્મોના મૂળરૂપ છે. બધા ધર્મોને લીલાછમ રાખતી કરુણા નદીરૂપ છે. બધા જીવોને આપી શકાય એવું ઉત્કૃષ્ટ દાન છે. તમામ જીવોને આનંદિત કરી દેનારી અદ્ભુત ભેટ છે. વિશેષ તપ જપ આદિ ન કરનાર સાધુને પંચ પરમેષ્ઠીમાં પાયાભૂત સ્થાન આપનાર, અરિહંતોને જન્મ આપનાર, દુશ્મનને પણ દોસ્ત બનાવનાર આ અમારી પ્રવર્તન પોતાના જીવનમાં હિંસક, હિંસાજન્ય સાબુ, ચામડાના બૂટ, ચપ્પલ, પાકીટ, પટ્ટા, T20, પેસ્ટિસાઇડ, બજારુ અખાદ્ય પદાર્થો વગેરેના ત્યાગથી શરૂ કરી ઘરમાં પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરેના ઉપભોગમાં મર્યાદા મૂકી અને દુનિયામાં જૈણા અને જીવદયા માટે તન મન ધનથી પ્રેરક બળ બની ફેલાવી શકાય. કમસે કમ એટલું નક્કી કરો કે ખાસ મારા માટે જ પંખો ચાલુ નહીં કરવો, ખાસ મારા માટે જ ચૂલો ચાલુ થવો જોઈએ નહીં. મહાનિષિદ્ધ સૂત્રમાં બતાવેલી શ્રી વજ્ર આર્ય સૂરીએ સચિત્ત પૃથ્વીની વિરાધના કરવાને બદલે સિંહના ભક્ષ બનવાનું માન્ય રાખી પૃથ્વીકાયની રક્ષા કરી. પોતાના ઉન્માર્ગગામી શિષ્યોને ઠેકાણે લાવવા એ આચાર્ય ભગવંત એમની પાછળ પાછળ ગયા. શિષ્યો તો સચિત્ત અચિત માટીની પરવા કર્યા વિના દોડતા હતા. આચાર્ય ભગવંત પૃથ્વીકાયની હિંસા ન થાય એ માટે જૈણા રાખી જતા હતા. એમાં અચાનક સામેથી સિંહ આવ્યો. જો સચિત પૃથ્વી પર પગ મૂકી ભાગી જાત તો બચી જાત, પણ પૃથ્વીકાયની હિંસા ન થાય એ માટે આચાર્ય ભગવંતે ભાગી જવાના બદલે ત્યાં જ અનશન કરી લીધું. સિંહના ભક્ષ બની ગયા, પણ ત્યાં જ કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા. પિતામુનિ દ્વારા પ્રેરણા છતાં ભયંકર તરસમાં મરી જવાનું પસંદ કરનાર, પણ સચિત પાણી પીવા દ્વારા અપકાય જીવોની વિરાધના કરવાનું પસંદ નહીં કરનાર ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવેલા બાળમુનિ દ્વારા અપકાયની રક્ષા કરાઈ. કેવળ જ્ઞાની પુષ્પચુલા સાધ્વીના કહેવાથી કેવળ જ્ઞાન મેળવવા અરણિકા પુત્ર ગંગા નદી ઉતરવા ગયા. ત્યાં દેવે મરણાંત ઉપસર્ગ કર્યો ત્યારે પોતાના શરીરમાંથી પડતા લોહીના ટીપાથી નદીના અસંખ્ય અપકાય જીવોની વિરાધના દેખી આચાર્ય ભગવંતને અરેરાટી થઈ ગઈ. એમાં કેવળ જ્ઞાન પામી ગયા. તમને બાથ ટબમાં નહાતા, સ્વિમિંગ બાથમાં જતા, બેસિનમાં હાથ ધોતા, બેફામ વેડફાતા પાણીમાં અસંખ્ય જીવોની હિંસા થતી દેખાય અને અરેરાટી થાય તો આ બગાડ બંધ થાય. હરણિયાના ઓપરેશન પછી ભાનમાં આવે ત્યારે તરત ગરમ ચા પીવડાવવાની ડોક્ટરની ભલામણ હોવા છતાં શારીરિક અવસ્થાને ગૌણ કરી પોતાના માટે અગ્નિનો આરંભ કરી બનાવેલી ચાનો સ્પષ્ટ નિષેધ કરી પૂજ્યપાદ ગુરુદેવ શ્રી વિજયભુવન ભાનુસુરેશ્વરજી મહારાજે તેવું કાયની રક્ષા કરી. મરણાંત પીડામાં પણ હાર્ટ એટેકથી ભયંકર ગભરામણ પસીનો થવા પર અકળામણને દૂર કરવા મુનિરાજે કપડા દ્વારા પવન ખવડાવવાની કરેલી ચેષ્ટાને વાયુકાયની વિરાધના રૂપે ગણાવી રોકનારા પૂજ્યપાદ પરમ ગુરુદેવ શ્રી વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજે વાયુકાયની રક્ષા આદરી હતી. સર્પદંશથી મૂર્છિત થવા પર વૈદ્ય મુનિએ લીલા પાનના રસ દ્વારા ઝેર ઉતાર્યું એ ખબર પડવા માત્ર પર વનસ્પતિની થયેલી વિરાધનાના પ્રાયશ્ચિત રૂપે જિંદગીભર લીલોતરીનો ત્યાગ કરી પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી સોમસુંદર સુરી મહારાજે વનસ્પતિકાયની રક્ષા સિદ્ધ કરી. પેટમાં થયેલા કૃમિઓને દૂર કરવા બેન શ્રાવિકાએ દવા ભેળવી વહોરાવેલા આહારથી સ્થંડીલમાં કૃમિઓ પડેલા જોઈ એમને તાપ ન લાગે એ માટે છાંયડો કરી ઊભા રહેલા અને પછી મરી ગયેલા કૃમિઓને જોઈ પ્રાયશ્ચિત રૂપે ત્યાં જ અનશન કરી લેનારા એ ઉત્તરાધ્યયન સૂત્ર સૂચિત મુનિરાજે બે ઇન્દ્રિયની રક્ષા કરી. નાગીલાએ વહોરાવેલી કડવી તુંબડીના એક ટીપાથી કીડીઓને થયેલી કિલામણ જોઈ એ ઝેરી તુંબડી પોતે જ આરોગી લઈ શ્રી ધર્મરૂચિ અણગારે તે ઇન્દ્રિયની રક્ષા કરી. ઉત્તરાધ્યયન સૂત્રમાં સૂચિત આખી રાત હજારો મચ્છરોના ડંશ સહન કરી એક પણ મચ્છર મરે નહીં એવો ઉપયોગ રાખી કાળધર્મ પામેલા મુનિએ ચૌર ઇન્દ્રિયની રક્ષા કરી. માથે ચામડાના વાધરના કષ્ટ સહન કરી કેવળ જ્ઞાન મોક્ષ પામેલા મેતારજ મુનિએ ક્રૌંચ પંખી પંચેન્દ્રિયની રક્ષા કરી. આ અમારીના દ્રષ્ટાંતો છે. જીવદયાથી તરી ગયેલા ચારુદત્ત અઘટકુમાર વગેરે દ્રષ્ટાંતો છે. અકબર એવો ક્રૂર હતો કે પોતાની પ્રશંસા ન કરનાર કવિ ગંગને હાથીના પગ નીચે કચડાવી નાખ્યો. એ એટલો હિંસક હતો કે રોજ ચકલીની સવાશેર જીભ ખાવા જોઈએ. જંગલોમાં દિવસોના દિવસો સુધી શિકાર કરી રાખે એ ભયંકર કામી હતો. સ્ત્રીઓના બજાર ભરાવી મનગમતી સ્ત્રીને બળજબરીથી પકડાવી જનાનખાનામાં નાખી દેતો હતો. એ અરસામાં ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ શરૂ કર્યા. સંઘે તપની અનુમોદના અને શાસન પ્રભાવના નિમિત્તે રોજ સામૈયા સહ દેરાસરે દર્શન ચૈત્ય પરિપાટી ગોઠવી. સંઘોએ માસ ક્ષમણ કે તેથી મોટા તપવાળા મહાનુભાવો માટે આવી વ્યવસ્થા ગોઠવી તપસ્વી બહુમાનની સાથે સુંદર શાસન પ્રભાવના કરવી જોઈએ. એકવાર અકબરે આ સામૈયો જોઈ પૃચ્છા કરી. ચંપા શ્રાવિકાના 6 મહિનાના ઉપવાસ સાંભળીએ ચમક્યો. રમજાનના રોજના દિવસના 12 કલાકના રોજા પણ કષ્ટદાયક લાગે ત્યાં આ વાત તો આશ્ચર્યભૂત જ લાગે ને. ઉપવાસ સાચા છે કે ખોટા એની પરીક્ષા કરવા ચંપા શ્રાવિકાને પોતાને ત્યાં રાખી. વિશુદ્ધ તપ અને એમાં પણ અપ્રમત્ત ભાવે ધર્મ સાધનામય દિનચર્યાથી બાદશાહ પ્રભાવિત થયા. સમ્યક્ત્વના 8 પ્રભાવકમાં 5મા પ્રભાવક તરીકે તપસ્વીને ગણાવ્યા છે તે વાત સાર્થક થઈ. બાદશાહે પૂછ્યું, આ તપ કેવી રીતે કરો છો? કોના પ્રભાવે કરો છો? આજનો જમાનો વેપારીકરણનો છે. સચિન તેંડુલકર સેન્ચુરી મારે એમાં પણ સ્પોન્સર કરેલી કોઈ કંપનીના બૂટનો પ્રભાવ હોઈ શકે છે. આજના ખેલાડીના કપડાં, બૂટ, બેટ બધું જ જુદી જુદી કંપનીઓએ સ્પોન્સર કરેલું જોવા મળે છે. સાચો જૈન સમજતો હોય કે મારા જીવનમાં જે કંઈ, જ્યાં કંઈ, જેટલું કંઈ પણ શુભ, સારું, મનગમતું થાય છે એ બધું મારા દેવગુરુના પ્રભાવથી, પ્રસાદથી થાય છે. પૂર્વ ભવમાં આરાધેલા જૈન ધર્મના પ્રભાવથી થાય છે. અર્થાત મારી દરેક સારી વાત માટે દેવગુરુ ધર્મ જ સ્પોન્સરર છે. ચંપા શ્રાવિકાએ પોતે તો તપના મહાવરાવાળી છે, મને તપ કરવો ફાવે છે ઇત્યાદિ રૂપે જાત પ્રશંસા કરવાના બદલે દેવગુરુનો પ્રભાવ બતાવ્યો. એમાં પહેલાં દેવનું સ્વરૂપ સમજાવ્યું અરિહંત પરમાત્માનો મહિમા વર્ણવ્યો. તમે પ્રભુના સ્વરૂપ જીવન મહિમા વર્ણવી શકો ખરાને? ભગવાન કયા 20 સ્થાનકની આરાધના કરે, ભગવાનનો કરુણાભાવ કેવો હોય, ભગવાનના 5 કલ્યાણકનું સ્વરૂપ કેવું હોય, ભગવાન કયા 18 દોષથી મુક્ત હોય વગેરેની તમને ખબર ખરી? ન હોય તો વહેલી તકે મેળવી લેવી, તેથી પ્રભુ પ્રત્યે અહોભાવ વધશે અને બીજાઓને પણ જૈન ધર્મ પ્રત્યે આકર્ષિત કરી શકશો. પછી તો ચંપા શ્રાવિકાએ ગુરુનું સ્વરૂપ વર્ણવ્યું અને જગદગુરુ હીરસુરી મહારાજનો પરિચય આપ્યો. અકબરે શ્રી હીરસુરી મહારાજને તેડાવ્યા. પહેલી જ મુલાકાત વખતે અકબરે પથરાવેલી લાલ જાજમ પર પગ ન મૂકી જૈન સાધુની જીવદયાનો પરિચય આપ્યો. એ જાજમ ઉઠાવતા નીચેથી કીડીનું દર નીકળ્યું. પછી તો નિસ્પૃહ કરુણાસાગર સાક્ષાત કોમળતા મૂર્તિ અને સુવિશુદ્ધ બ્રહ્મચારી પૂજ્યશ્રીના પ્રભાવથી અકબર પણ નવા રાજ્યો જીતવાના લોભથી મુક્ત થયો. સંપૂર્ણ માંસાહાર અને શિકાર છોડી દીધા. સ્ત્રીઓની વાસનાથી મુક્ત થયો. પૂજ્યશ્રીની પ્રેરણાથી પહેલા પર્યુષણના 8 અને ઉપરાંત પોતાના તરફથી આગળ પાછળ 2-2 એમ 12 દિવસ પોતાના સંપૂર્ણ રાજ્યમાં અમારી પળાવી. પછી શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયે કૃપા રસકોષ ગ્રંથ રચી એના આધારે અકબરના હૈયામાં જીવદયાની લાગણીને વૃદ્ધિંગત કરી. વગર યુદ્ધે કટકનું રાજ્ય જીતાડી આપ્યું. એના બદલામાં જુદા જુદા દિવસોની ગણતરીથી આખા વર્ષમાં કુલ 6 મહિના આખા રાજ્યમાં અમારી પાલન થાય એવા ફરમાન મેળવ્યા. અકબર એવા જીવદયાના પરિણામવાળા થયા કે પોતાના તંબુની ટોચ પર ચકલીએ ઈંડા મૂકેલા જોઈ જ્યાં સુધી એ ઈંડામાંથી ચકલી તૈયાર થઈ જાતે ઉડી ન જાય ત્યાં સુધી તંબુ ત્યાં એમ જ રાખી મૂકવાનું ફરમાન કર્યું. આ અકબરે જ શ્રી હીરસુરી મહારાજને જગદગુરુની પદવી આપી. મુસ્લિમ રાજાના હૈયે આ જીવદયા વસી તો તમારા માટે અમને કેટલી મોટી અપેક્ષા રહે. કોયલના માંસની કઢી છોડી કોયલને અભયદાન દેવા દ્વારા સ્વર સામ્રાજ્ઞી બનેલી શાંતા આપટે નામની ગાયિકાની જીવમૈત્રી અનુમોદનીય છે. આ ગાયિકા નૃત્યકાર હતી, ગાવામાં કુશળ ન હતી. એક યજમાને નૃત્ય માટે આમંત્રણ આપ્યું હતું અને એની સરભરા માટે કોયલને પાંજરામાં પૂરી હતી. એ બાજુ કોયલના કંઠમાંથી બનાવેલી કઢી લોકપ્રિય હતી. આ નૃત્યાંગનાએ કોયલને પાંજરામાં જોઈ પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે પોતાના માટે ભોજનમાં જે કઢી બનાવવાની છે તે માટે આ કોયલને રાખવામાં આવી છે. આ નૃત્યાંગનાને આ સાંભળીને અરેરાટી થઈ ગઈ. તરત કોયલને પાંજરામાંથી મુક્ત કરી આકાશમાં ઉડાવી દીધી. બસ ત્યારથી આ નૃત્યાંગના શ્રેષ્ઠ કોકિલ કંઠી ગાયિકા બની ગઈ. કોયલની દુવા મળી ગઈ. ઉદયશંકર નૃત્યકાર ગજેન્દ્ર મોક્ષ નૃત્યની પરાકાષ્ઠાએ જ્યાં તાલબદ્ધ પગ મૂકવા ગયા ત્યાં જ પતંગિયાને જોઈ એને બચાવવા થંભી ગયા. આમ અચાનક થંભી જવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડ્યો. એમની જીવ બંધુત્વ ભાવના પ્રશંસનીય છે, કેમ કે આમાં નૃત્ય નિષ્ફળ જવા પર પણ એમને જીવ બચી ગયાનો ખૂબ આનંદ થયો. 4 રાણીઓમાંથી અભયદાનદાતા રાણી દ્વારા અભયદાન પર આનંદિત ચોરના દ્રષ્ટાંતથી સિદ્ધ થતો અહિંસા અમારીનો પ્રભાવ. રાજાએ ચોરને ફાંસીની સજા ફટકારી. ત્યારે પહેલી રાણીએ ચોરને એક દિવસ 10 સોનામોરના ખર્ચે સારું ભોજન કરાવ્યું. હરીફાઈમાં ઉતરેલી બીજી રાણીએ બીજા દિવસે 50 સોનામોરના ખર્ચે સ્નાન વસ્ત્રાલંકાર સહિત ભોજનાદિ કરાવ્યા. ચડસા ચડસીમાં ઉતરેલી ત્રીજી રાણીએ ત્રીજા દિવસે 100 સોનામોરના વ્યયથી ગીત સંગીત નૃત્ય વગેરે દ્વારા વધુ જોરદાર સત્કાર કર્યો. ચોથી રાણીએ કહ્યું, મારી પાસે આને સત્કારવાના પૈસા નથી, આપ એને માફી આપી દો, એ જ મારા તરફથી સત્કાર. રાજાએ ચોરને અભયદાન આપ્યું. ચારે રાણીમાં કોણે સૌથી સારો સત્કાર કર્યો? એના વિવાદમાં નિર્ણયમાં ચોરે કહ્યું, મને મોત દેખાતો હતો તેથી બીજી રાણીઓની ભક્તિ સત્કારની મને કશી ખબર નથી. છેલ્લી રાણીએ અભયદાન અપાવ્યું એટલે જ મારા જીવમાં જીવ આવ્યો. મને અભયદાન મળી ગયું એટલે બધું મળી ગયું. જેમ ટીવી, પંખા વગેરે બીજી બધી સગવડો ઇલેક્ટ્રિસિટી પર નિર્ભર છે, એના વિના બાકી બધી સગવડો નકામી થઈ જાય, એમ જીવનમાં બીજા બધા સુખ ભોગો કે અન્નદાન, જ્ઞાનદાન આદિ આયુષ્ય પર આધારિત છે. આયુષ્ય ખતમ થઈ જાય તો બાકી બધાનો શું અર્થ રહે? તેથી જ અભયદાન દેનારે બધું દીધું છે અને જીવદયા નહીં પાળનારે બધું લૂંટી લીધું છે. આપણું ઘર એટલે શ્રાવકનું ઘર, જીવોની માતાનું ઘર. અહીં તો દરમાંથી નીકળતી કીડીને પણ જાણે વિશ્વાસ હોય મને કશી તકલીફ નહીં પડે. આટલી કાળજી હોવી જોઈએ કે ચોમાસું આવતા પહેલાં ને જીવાત ઉત્પન્ન થયા પહેલાં જ ઘર, ફર્નિચર, ગાદી, પથારી વગેરેમાં એવી ગોઠવણી, વ્યવસ્થા, પૂર્વ સાવધાની થઈ જાય કે પછી ચોમાસામાં ઉધઈ, માકડ વગેરે થાય નહીં અને એમને ખતમ કરી નાખવાની દુર્બુદ્ધિથી એવી હિંસક દવાઓ વપરાય નહીં. તમારા ઘરે આવવા જવાના રસ્તા પણ પહેલેથી જ એવા કરી રાખવા જોઈએ કે પછી ચોમાસામાં લીલી વનસ્પતિ કે નિગોદ પર પગ મૂકી આવન જાવન કરવાનો પાપ થાય નહીં. ખ્યાલ રાખજો, આજે તમે કોકની જીવદયા પાળી હશે તો કાલે કોક તમારી પાળશે. તમે ધંધા, ઘર વગેરેની ચિંતામાં ખૂબ આર્ત ધ્યાન કરો છો, તેથી સંભવ છે કે એ આર્ત ધ્યાનમાં આયુષ્ય બંધાઈ ગયું તો પછીનો અવતાર પશુનો મળે. આજે તમે પશુને કતલખાને જતા બચાવ્યા હશે તો બની શકે છે કે કાલે તમને એવી પરિસ્થિતિમાંથી કોક બચાવે. નાગદત્તના બાપાએ ખરા ખોટા કરી માત્ર રૂપિયા જ ભેગા કરી રાખેલા, તેથી પોતે કસાઈના બકરા થયા. ત્યારે 2 રૂપિયા ખાતર સગ્ગા દીકરાએ પણ પિતાજીને બચાવ્યા નહીં અને કસાઈના હાથે કપાઈ એ બકરો નરક ભેગો થઈ ગયો. આ ભાવમાં એવા પ્રસંગો બન્યા છે કે કેન્સર જેવી બીમારી વખતે રોજ પશુને કતલખાનાથી છોડાવવાના સત્કાર્યના પ્રભાવે કેન્સર મટી ગયો. જો આજે તમારું શરીર નબળું, બીમાર મળ્યું છે તો બની શકે છે કે ગયા ભાવમાં જીવદયા બરાબર પાળી ન હતી, તેથી આ ભાવમાં જીવદયામાં લાગી જાઓ. અમારી પ્રવર્તનથી હર્ષ, આનંદ, પ્રસન્નતાનું વાતાવરણ ઊભું થાય છે, જેથી આપણને પણ આરાધનામાં ઉલ્લાસ, ઉત્સાહ વધે છે. વરસાદ પણ પૂરતા પ્રમાણમાં વરસી જવાથી ચારેય બાજુ હરિયાળી, આનંદમય વાતાવરણ હોય છે, તેથી તો પર્યુષણમાં ઉલ્લાસ જાગે છે. સાથે હિંસામાં રચાપચા રહેનારાઓની ભવિષ્યની હાલત પણ જાણી લેવી જોઈએ. ભગવાને હાથ, પગ, કાન, નાક, આંખ વિનાના માંસના લોચા જેવા મૃગાવતી પુત્રના દુઃખનું વર્ણન કરી કહ્યું હતું કે ઘોર હિંસાના પ્રભાવે એની આ હાલત થઈ છે. વર્તમાનમાં જ માંકડોને ખતમ કરવાની ક્રૂર લેશ્યાથી માંકડોને સળગાવનાર જ ગેસનો ચૂલો ફાટવાથી બળી મર્યો એ વગેરે હિંસાના દૃષ્ટાંતો નજરમાં રાખી જીવદયા અમારી પ્રવર્તનને વેગવાન બનાવવાથી શાતા, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય અને સામુદાયિક મોતના પ્રસંગમાં પણ ચમત્કારિક જીવતદાન મળે છે. જે બીજાને વચનથી ટોણા, મેણા, તિરસ્કાર, અપમાન આદિ કરતા નથી, બીજી રીતે પણ માનસિક ત્રાસ આપતા નથી, નોકરો પાસે પગાર કરતાં વધુ કામ, શક્તિ કરતાં વધુ વજન ઉંચકાવવું, ભોજનના સમયે અંતરાયાદિ કરવા ઇત્યાદિ કરતા નથી, એ જીવદયાના હાર્દ સુધી પહોંચ્યા છે. ધર્મ ધ્યાનના રસાયણભૂત 4 ભાવનામાં પણ પાયાભૂત મૈત્રીભાવને સિદ્ધ કરે છે અને અનાદિકાળથી વળગેલી ઝૂંટવી લેવાની, શોષણ કરવાની વૃત્તિ, ગરજનો લાભ લેવાની માનસિકતાને દૂર કરે છે. સાધર્મિક ભક્તિ. દ્વિતીય કર્તવ્ય સાધર્મિક ભક્તિ. મારું એ મારુંની સ્વાર્થી વૃત્તિને દૂર કરે છે સાધર્મિક ભક્તિ. કાલ સૌકરિક કસાઈના પુત્ર સુલસને બુદ્ધિ નિધાન અભયકુમાર નામના સાધર્મિકે ધર્મ, અહિંસાની પ્રેરણા દ્વારા હિંસક ધંધાઓથી છૂટવા જોમ આપ્યું. મરતી વખતે ભાઈ પ્રત્યેના દ્વેષથી નરકમાં જવા તૈયાર થયેલા અને સંસાર જંગલમાં ભૂલા પડવા જઈ રહેલા યુગબાહુને મદનરેખાએ કલ્યાણ મિત્ર, સાચું સગપણ સાધર્મિકનું એ વાતને સિદ્ધ કરી વૈરભાવ, અસમાધિ દૂર કરાવી સદગતિ અપાવવા દ્વારા ભાવમાં ભટકતા બચાવી લીધા. साधर्मिक मारा जैन શાસનની પેઢીને 21,000 વર્ષ સુધી જવાબદારીપૂર્વક સુધી વહન કરવાના છે, માટે સાધર્મિકો મારા માથે. આ ભાવના પેથળ શાહપુત્ર ઝાંઝણશાએ પોતાના સંઘના અદનામાં અદના સાધર્મિક માટે ભાવી. વિવિધ આરાધના સાધનામાં જોડાયેલા સાધર્મિકની ભક્તિ તો પુણ્યના પાતાલ કુવા સમાન છે એ વાત ત્યારે સિદ્ધ થઈ જ્યારે ભરૂચના શ્રાવકે વિજય શેઠ વિજયા શેઠાણીની ભક્તિ કરી 84,000 સાધુની ભક્તિનો લાભ મેળવ્યો. દુનિયાના બજારના સ્થાનો કે જ્યાં ધર્મ યાદ આવવો દુર્લભ છે ત્યાં પોતાના તિલકથી અને વ્યવહારથી યાદ અપાવનારા સાધર્મિકની ભક્તિનો ધર્મ બાકીના તમામ ધર્મોથી ચડી જાય છે. પતિને પરણતી સ્ત્રી પતિના સગાઓને પોતાના સગા ગણે છે એમ પ્રભુને વહાલા કરનારો પ્રભુના સગા ગણાતા જૈનોને સાધર્મિક ગણી ગળે વળગાડે છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે બુદ્ધિરૂપી વજન કાંટામાં એક બાજુ બીજા બધા ધર્મ મૂકો અને બીજી બાજુ માત્ર એક સાધર્મિક ભક્તિ મૂકો તો બંનેનું વજન સરખું થશે. અર્થાત બીજા બધા આચરેલા ધર્મથી જે પુણ્ય કમાણી વગેરે થાય તે પુણ્ય કમાણી સાધર્મિક ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. કારણ કે આજનો સાધર્મિક કાલે તીર્થંકર, ગણધર, યુગ પ્રધાન આચાર્ય કે શાસન પ્રભાવક શ્રાવક હોઈ શકે છે. અહીં સાધર્મિક એટલે ગરીબ જૈન એવો અર્થ સમજવાનો નથી. ઘણી વખત આવી ખોટી માન્યતા ઊભી થતી જોવા મળે છે. સાધર્મિક એટલે આપણે જે દેવ ગુરુ ધર્મને માનીએ પૂજીએ છીએ એ જ દેવ ગુરુ ધર્મને માની પૂજી પોતાનું આત્મકલ્યાણ કરતો જીવ. થરાદના આભુ શ્રાવકની સાધર્મિક ભક્તિ વખણાતી હતી, તેથી પરીક્ષા કરવા પેથળશા મંત્રીના પુત્ર ઝાંઝણશા 14ના જ હજારો સાધર્મિકોને લઈ અચાનક આભુ શ્રાવકના મહેમાન થઈને આવ્યા. આભુ શ્રાવક તો 14 હોવાથી પૌષધમાં હતા. નાના ભાઈ જીનદાસે પોષામાં રહેલા મોટા ભાઈની સલાહ લઈ ઉત્કૃષ્ટ દ્રવ્યોથી ભક્તિ કરી અને ઉત્તમ પહેરામણી આપી. આજે ઘણે ઠેકાણે લાખો રૂપિયા ખર્ચનારાને પણ સાધર્મિકને ઘરે લઈ જઈ પ્રેમથી જમાડવા નથી ગમતા. અરે ભાઈ, આ જમાડવાનું નથી, ધર્મ સંબંધ જોડવાની ભૂમિકા છે. મુંબઈનો એક તદ્દન નાસ્તિક છેલછબીલો યુવક સુરેન્દ્રનગર આવ્યો. ત્યાં ઉપાશ્રયમાં બિરાજમાન આચાર્ય ભગવંતને નમ્યા વિના જ હાથ પણ જોડ્યા વિના પત્ર આપીને કહ્યું, હું ધંધાર્થે અહીં આવ્યો છું, અમુક હોટલમાં ઉતર્યો છું, તમારા ભક્તે તમને પહોંચાડવા માટે આ પત્ર આપ્યો છે, જવાબ લખવો હોય તો લખી રાખજો, સાંજે લઈ જઈશ. બસ આટલું કહીને રવાના થતો હતો ત્યાં જ ત્યાંના ટ્રસ્ટી પૂજા કરી વંદન માટે ઉપાશ્રયમાં આવ્યા. આ યુવકને બહારગામનો જાણી પોતાના ઘરે લઈ જવા આગ્રહ કરવા માંડ્યા. પેલા યુવકે કહ્યું, હું નામનો જૈન છું, હું દર્શન કરવા પણ જતો નથી, મને એમાં શ્રદ્ધા નથી, હું કોઈ સાધુને વંદન કરવાય જતો નથી, કંદમૂળ પણ ખાઉં છું, રાતના પણ ખાઉં છું, બધી વાતે પૂરો છું, મને કોઈના ઘરે જમવું ગમતું નથી, તેથી નહીં આવીશ. મેં તો આમને પણ વંદન કર્યા નથી, માત્ર પત્ર પહોંચાડવા આવ્યો છું. પેલા શ્રાવકે વાત પકડી લીધી. તમે ઉપાશ્રયમાં પધાર્યા અને આચાર્ય ભગવંત પાસે આવ્યા એટલે અમારા મોંઘેરા સાધર્મિક ગણાવ. ઘરે પધારવું જ પડશે. આચાર્ય ભગવંતે પણ એ યુવકને સંકોચ રાખ્યા વગર જવા કહ્યું. અતિ આગ્રહ સામે જવું પડ્યું. જમીને આવ્યા પછી તરત જ આચાર્ય ભગવંતના પગે પડી ખોળામાં માથું મૂકી ધ્રુસકે રોવા માંડ્યો. જીવનમાં કરેલા બધા પાપોનો એકરાર કરી લીધો. આચાર્ય ભગવંત પાસે કંદમૂળ, રાત્રિ ભોજન ત્યાગ, પૂજા વગેરે ઢગલાબંધ નિયમો લઈ લીધા. આખી વિચારધારા, જીવનધારાએ ટર્ન લઈ લીધો. પછી આ અચાનક પરિવર્તન માટે આચાર્ય ભગવંતે કારણ પૂછ્યું. યુવકે કહ્યું, હું તદ્દન નાલાયક હોવા છતાં પેલા શ્રાવકે મને સાધર્મિક ગણી જે પ્રેમથી મિષ્ટાન ભોજન જમાડ્યું, એમના ઘરની દરેક વ્યક્તિએ મારા પ્રતિ જે લાગણી બતાવી અને છેવટે પહેરામણીમાં ચાંદલો કર્યો, તે મેં કદી ઘરે પણ અનુભવ્યું નથી. મને અકળામણ થવા માંડી. તું નામનો સાધર્મિક અને તને આ ઉત્કૃષ્ટ સાધર્મિક ગણી આ રીતે સત્કારે છે તે તારામાં એવી લાયકાત છે ખરી? જૈન સાધર્મિક તરીકેની એકમાત્ર ઓળખ પર આ અજાણ્યા માણસો તને આટલો પ્રેમ આપે છે ને તને જૈન તરીકેની કોઈ ફરજ લાયકાત કેળવવી ગમે છે ખરી? સાહેબ, શું વાત કરું, આ શ્રાવકનું પવિત્ર ધાન્ય મારા પેટમાં ગયું ને મારા હૃદયમાં તોફાન જાગી ગયું. મેં નક્કી કરી લીધું હવે મારે આ ભોજન અને આ પહેરામણીને યોગ્ય બનવું જ પડશે. અને સાહેબ, આપ પાસે આવી મેં મારી જિંદગીની કાળી બાજુ બતાવી દીધી. વાત આ છે, સાચી સાધર્મિક ભક્તિ શું કમાલ કરી શકે છે? સાધર્મિક ભક્તિનો અર્થ જ છે હંમેશા સાધર્મિકને પોતાના વહાલા જ ગણવાના. સવચંદ શેઠની આંખના આંસુ સાથે લખાયેલી 125,000 રૂપિયાની હુંડી સોમચંદ શેઠે સાધર્મિકના નાતે જ સ્વીકારી લીધીને અને એમની ઇજ્જત રાખીને આ સાધર્મિક સંબંધને અમર કરતી સ્મૃતિરૂપે ઊભી છે શત્રુંજય પર 125,000ની ટૂંક. વર્તમાનમાં પણ એક ભાઈએ ધંધામાં પોતાના કટ્ટર હરીફને દેવાળો ફૂંકવાની નોબત આવી છે એમ જાણી રાતે 12 વાગે રોકડા 20,00,000 રૂપિયા ખાનગીમાં આપી આવી ઇજ્જત બચાવી. એક જ કારણસર કે મારા સાધર્મિકની ઇજ્જત જાય એટલે મારા ધર્મની અને એ રીતે મારી ઇજ્જત જાય. આજે કેટલાક લોકો સાધર્મિકોના જ પૈસા ડૂબાડીને દેવાળો ફૂંકે છે, પછી પોતે જલસા કરે છે ને સાધર્મિક રોતો રહી જાય છે. આ તદ્દન અનુચિત છે. કુમારપાળ રાજાએ પોતાના ગુરુ કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસુરી મહારાજને જાડું કપડું પહેરવા બદલ ટકોર કરી કે એમાં મારી આબરૂ જાય છે, ત્યારે ગુરુદેવે કહ્યું, સાધુ સારા કપડાથી નહીં, નિર્દોષ સાદા કપડાથી શોભે. પણ તમને ખરી શરમ આવતી હોય તો મને આવું કપડું વરાવનાર સાધર્મિકની કેવી કંગાલ હાલત હશે એ વિચારી શરમ આવવી જોઈએ. તું મોટો રાજા અને તારા રાજમાં આવા ગરીબ સાધર્મિક હોય એ શરમની વાત ગણાય. આ ટકોર પછી કુમારપાળ રાજા દર વર્ષે 1 કરોડ સોનામહોર સાધર્મિક ભક્તિ ખાતે વાપરતા હતા. આજે સમૃદ્ધ જૈનો ફોરેન ટૂર, ઉપભોગના સાધનો, ફેશન, મોજ શોખમાં જે રીતે પૈસા ઉડાવી રહ્યા છે અને પછી સાધર્મિકને 50 રૂપિયા આપવાના આવે ત્યારે મોઢું બગાડે છે, તે જોતાં કહેવું પડે કે જે જાતમાં પહોળા છે તે બીજા માટે સાંકડા છે. સગા દીકરાને દર મહિને પોકેટ મની પેટે 2-5 હજાર રૂપિયા આપી દેનારો સાધર્મિકને 3 મહિના પહેલાં 100 રૂપિયા આપ્યા હોય અને પછી ફરીથી પેલો માંગવા આવે તો તતડાવી નાખે છે. એ વખતે તો 100 રૂપિયા આપેલા, વારંવાર શાના માંગવા આવો છો? તો મારે પૂછવું છે કે 100 રૂપિયા ઘર ખર્ચ પેટે કેટલા દિવસ ચાલે છે? આજે પણ એવા મહાનુભાવો કે જે દરેક બાબતમાં સાધર્મિકને આગળ કરે છે. એક શ્રીમંતે પોતાના પુત્રના વિવાહ અવસરે સમાજમાં શ્રીમંતોનો 200-300 રૂપિયાની થાળીનો જે દેખાડો કરવાનો ચીલો પડેલો તે તોડીને મહેમાનોની 25-30 રૂપિયાવાળી થાળીથી ભક્તિ કરી બચાવેલી રકમથી લગભગ 7-8 સાધર્મિકોનો 1-1 લાખ રૂપિયાનો વીમો ઉતરાવી દીધો. સાધર્મિકોના નામ જાહેર કર્યા વિના આ બાબતની પોતાના મહેમાનો આગળ જાહેરાત કરી એ બધાને પણ આ રીતે રૂપિયાને સાર્થક કરવા વિનંતી કરી. વિહારના ક્ષેત્રોમાં ભાંગી ગયેલા ધંધાવાળા સાધર્મિકો આજે પણ સાધુ સાધ્વી ભગવંતોની ભક્તિ કરે છે. તમે સંકલ્પ કરો, શક્તિ પહોંચે તો ઓછામાં ઓછું 1 સાધર્મિક કુટુંબને મારે બધી રીતે સાચવી લેવું, એમના મેડિકલ, ભણતર વગેરેનો ખર્ચ પણ ઉઠાવવો. ઘણા લોકો ચઢાવવાનો વિરોધ કરે છે કે એમાં ગરીબ સાધર્મિકોને લાભ નથી મળતો. આ વિરોધ કરવો અયોગ્ય છે, એના કરતાં પોતે ચઢાવો લઈ એમને લાભ આપો. નક્કી કરો સાધર્મિકના પૈસા ડૂબાડવા નહીં, ડૂબતા સાધર્મિકને ટેકો આપવો અને ક્યારેય સાધર્મિકની નિંદા તો નહીં જ કરવી. સગાના સંબંધ અનંતિવાર મળે, સાધર્મિકના સંબંધ અનંત કાળે મળે. સાધર્મિક ભક્તિ વાત્સલ્યનો આરંભ ભરત ચક્રવર્તીથી શરૂ થયો. પોતાના ગામમાં આવેલા દરેક સાધર્મિકને શ્રીમંત બનાવતો શ્રાવક સાધર્મિક ભક્તિના વિષયમાં ઇન્દ્રની પરીક્ષામાં ખરા ઉતરેલા દંડવીર્ય રાજા સાંતનો, સાધર્મિકના આંસુ લૂછનાર અને ઇજ્જતને અકબંધ રાખનાર જીનદાસ શેઠ વગેરે ભૂતકાળના અને વર્તમાનકાળમાં પણ સાધર્મિકને નોકર તરીકે નહીં પણ મિત્ર રૂપે રાખી પગાર નહીં પણ પહેરાવણી આપનારા શ્રાવકો, પોતે ચઢાવા બોલી પ્રથમ પૂજાનો લાભ સાધર્મિકને આપનારા શ્રાવકો, સાધર્મિકોને પૂજા પ્રવચન પ્રતિક્રમણમાં સહાય થતા શ્રાવકો, સાધર્મિકોના ઉત્કર્ષ માટે કરોડો રૂપિયાનો લાભ લેનારા અને સાધર્મિકોની નિંદા અવહેલનાને રોકવા મથતા શ્રાવકો, ખરેખર સંસારના બળવળતા રણમાં હૂંફ આશ્વાસનની મીઠી પરબ સમા છે. તેઓ મારક ધનને તારક બનાવે છે, દરિયાના પાણી જેવી ખારી વસ્તુઓને વાદળાના પાણી જેવી મીઠી બનાવે છે, પ્રમોદ ભાવના અને ગુણાનુરાગ દ્વારા ગુણોની ગંગાને પોતાના આત્મા ઘર તરફ વહેતી કરે છે.